இளமோலோயி சௌத்ரிகாலவர்த்தி ஆயிரியானம் இளமோலோயி சௌத்ரிகாலவர்த்தி யுவஜாயனம் இளமோலோயி சௌத்ரிகாலவர்த்தி சவசாவுனம் ஓம்கார விந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்வ ஓம்காராய நமோ நம மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதமோ கணி மங்களம் குந்துந்தாரியோ ஜெயின் தர்மோஸ்து மங்களம் சர்வ மங்கள் மாங்கல்யம் சர்வ கல்யாண காரகம் பிரதானம் சர்வ தர்மானம் ஜெயினம் ஜெயது சாசனம் நம சமய சாராய சுவானுபூத்தியா சகாசதே சிஸ்வபாவாய் பாவாய சர்வபாவாந்தரச்சிதே ஏகோ மே சாசதோ பாக்னான் தர்ஷன் லக்ஷணோ શેષા મે વાયરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન નાન લક્ષણ જીવ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે તુષ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમસી દેવ્ય નમસી દેવ્ય નમસી દેવ્ય કુંકુદાચાર્ય દેવ દ્વારા રચાયેલ સમયસારજી પરમાગમની જીવ અધિકારની 13મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. 13મી ગાથાનું જે સ્વરૂપ છે એમાં પણ ખરેખર સમ્યક દર્શનની પ્રાપ્તિ હેતુએ 13મી ગાથા લખવામાં આવેલી છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું હમણાં જે પ્રવચન ચાલ્યું, ખૂબ જ અદ્ભુત પ્રવચન. કોઈ પણ પ્રકારના ભેદની દ્રષ્ટિ જ્યાં સુધી જીવની રીએ ત્યાં સુધી મિથ્યાત્વની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. પછી કોઈ પણ ભેદ હો, નવતત્વનો ભેદ હો, પર્યાયમાં રાગાદી ચાલતા હોય એવો ભેદ હો, કે પર્યાયમાં વિતરાગ પર્યાય પ્રગટ થાય એવો ભેદ હો, કોઈ પણ ભેદની દ્રષ્ટિનું નામ મિથ્યા દર્શન છે અને અભેદની દ્રષ્ટિ એનું નામ સમ્યક દર્શન છે. પૂજ્ય ગુરુદેવશ્રીની કોઈ પણ પ્રવચન આપણે સાંભળીએ, કોઈ પણ ચર્ચા સાંભળીએ, હંમેશા દ્રષ્ટિનો વિષય મુખ્યપણે નહીં સર્વસ્વ રહેતો હોય, એની શૈલી જ દ્રષ્ટિપ્રધાન. આ શાસ્ત્ર પણ દ્રષ્ટિપ્રધાન, ગુરુદેવની વાણી પણ દ્રષ્ટિપ્રધાન. એટલી બધી સુંદરતાથી દ્રષ્ટિના વિષયનું નિરૂપણ આવે કે જો પાત્ર જીવ હોય અને યોગ્યતા પાકી ગઈ હોય તો આત્માને ભેટવામાં એને વાર ન લાગે, એવી કોઈ અદ્ભુત શૈલીથી પૂજ્ય ગુરુદેવશ્રી દ્રષ્ટિનો વિષય કેવી રીતે અકર્તા સ્વભાવી ભગવાન આત્મા, જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા કેવી રીતે સ્વયંથી રક્ષિત રહેલો છે, તેનું રક્ષણ કરનાર કોઈ નથી, તે પોતે સ્વયં રક્ષિત સુધાત્મા છે. એ સ્વયં પોતે પોતાથી રક્ષિત પણ એનું પોતામાં ચાલે છે. એને કોઈ પર્યાય સંવરની પ્રગટ થાય એવી કોઈ ત્રિકાળી દ્રવ્યને અપેક્ષા નથી, કે મોક્ષની પર્યાય પ્રગટ થાય એવી પણ કોઈ દ્રવ્યને અપેક્ષા હોતી નથી. એવો સ્વયં રક્ષિત પરમાત્મા, સુરક્ષિત પરમાત્મા, ત્રિકાળ પરમાત્મા, શ્રદ્ધાનું શ્રદ્ધેય એવો પરમાત્મા, જ્ઞાનનું જ્ઞેય એવો પરમાત્મા, ધ્યાનનું ધ્યેય એવો પરમાત્મા, એવી ત્રિકાળી વસ્તુ જે ચૈતન્ય સત્તા છે એનો આશ્રય ને એનું અવલંબન લેતા જ ખરેખર પર્યાયની શુદ્ધતા પ્રગટ થાય છે. એ તો એક અબાધિત સિદ્ધાંત છે, એમાં તો કોઈ ફરક છે જ નહીં, મૂળ વસ્તુનું સ્વરૂપ જ એ છે. અને સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન થતા એ દર્શનપૂર્વક જે સમ્યક જ્ઞાનનો પ્રકાર થાય એ સમ્યક જ્ઞાનના પ્રકારમાં જ ખરેખર ભાવશ્રુત જ્ઞાનની ઉત્પત્તિ થાય, અને ભાવશ્રુત જ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યારે જ નિશ્ચયને વ્યવહાર એવા બે ભેદ એમાં પડે અને ત્યારે નયપૂર્વક પ્રમાણ જેને થાય, પેલા પ્રમાણ હોય પ્રમાણમાંથી નય કાઢે, અને નયપૂર્વક જેને વાસ્તવિક પ્રમાણ થાય એને જ ખરેખર સમ્યક જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર કેવો છે એનું યથાર્થ જ્ઞાન થાય. એના સિવાય એને દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન પણ વાસ્તવિકપણે થઈ શકે નહીં. એવી મૂળ વાત અદ્ભુત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં અત્યારે એટલી બધી સુંદરતાથી આવી કે ક્યાંય પણ કોઈ પણ ભેદની વાત ચાલતી હોય ત્યારે પણ તારે તારા અભેદને દ્રષ્ટિમાંથી છોડવો નહીં. જો કોઈ ભેદની વાત ચાલે અને તું જો ભેદમાં આરૂઢ થઈ જા, હે, તો કીધું ને વ્યવહાર મૂઢ નિશ્ચયથી અનારૂઢ. હે, હા, અનાદિકાળથી આવી જ સ્થિતિ ચાલી છે. અનાદિરૂઢ વ્યવહાર મૂઢ નિશ્ચય અનારૂઢ, આ 413મી ગાથાનું મૂળ સૂત્ર છે. બહુ સુંદર છે 413મી ગાથા. 412, 13, 14, 15 આ છેલ્લી ગાથાઓ પણ એટલી સુંદર છે. 415માં એમ કીધું કે અર્થને તત્વથી જાણીને આત્માને સેમાં ઠરે કે પોતામાં ઠરે એમ. એટલે બધી વાતમાં આખું સમયસાર પરમાગમ દ્રષ્ટિ પ્રધાન પરમાગમ છે કે જેમાં હંમેશા દ્રષ્ટિની મુખ્યતાથી જ ચર્ચા ચાલતી હોય છે. અને જ્યાં સુધી દ્રષ્ટિ સમ્યક ન થાય, દ્રષ્ટિ જ્યાં સુધી દ્રવ્ય ઉપર ન પડે, એને શ્રદ્ધેય પરમાત્મા જ હું છું એવું શ્રદ્ધાન જ્યાં સુધી ન થાય, જ્ઞાયક ભાવ જ હું છું એવું જ્ઞાન જ્યાં સુધી ન થાય, અને ધ્યેય સ્વરૂપ ભગવાન આત્મા હું છું એવો ધ્યાનનો પર્યાય જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી એની પાસે કાંઈ છે જ નહીં. ભગવાન આત્મા હોવા છતાં એ તો એકદમ ઓલા કોરા ઘડા જેવો છે. એ કોરો ઘડો બિલકુલ ભીનો જ થયો નથી. એ કોરો ઘડો ભીનો સમ્યક દર્શન થાય ને ત્યારે થાય, અને એ ઘડો ભરાય મોક્ષ થાય ત્યારે. એટલે આ કોરો ઘડો લઈને ફરે છે. જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ જીવને થતી નથી ત્યાં સુધી ચૈતન્ય તત્વ હોવા છતાં ચૈતન્ય તત્વનું શ્રદ્ધાન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી એનું જ્ઞાન પણ સમ્યક નથી થતું, ત્યાં સુધી એની લીનતા પણ થતી નથી. આવું સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્રિકાળના આશ્રયે. સમ્યક દર્શનની મહિમા રાગની પર્યાયની અપેક્ષા છે. સમ્યક દર્શનની મહિમા જે કરવામાં આવે છે એ રાગાદિથી વિરુદ્ધ ભાવ દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય એનું નામ સમ્યક દર્શનની મહિમા છે. અને સમ્યક દર્શનની મહિમા કેવળ જ્ઞાન આગળ તુચ્છ છે. અને કેવળ જ્ઞાન પણ એક આત્માના જ્ઞાન ગુણમાં અનંતી કેવળ જ્ઞાનની પર્યાય પડી છે. એટલે કેવળ જ્ઞાન પણ એની અપેક્ષાએ વ્યવહાર છે. અને જ્ઞાન ગુણનો ભેદ પણ જો વારંવાર ખ્યાલમાં આવતો હોય તો એ પર્યાર્થિકનો નિષય હોવાથી એ પણ દ્રષ્ટિનો વિષય નથી. એવો એક અભેદ શુદ્ધ એકાકાર ચૈતન્ય પરમાત્મ તત્વ, ધ્રુવ તત્વ, ચિદાનંદ તત્વ, સ્વરૂપે સ્થિત તત્વ, સ્વભાવે લીન તત્વ, એવું પરમલીન તત્વ જે છે પોતાના સ્વભાવમાં અનંત ગુણોથી લીન, જ્ઞાન દર્શન ત્રિકાળ ઉપયોગથી સહિત એવી ચૈતન્ય વસ્તુ તે હું છું. જ્યાં સુધી એ ચૈતન્ય વસ્તુ એના ખ્યાલમાં નથી આવતી ત્યાં સુધી એની ખરેખર શરૂઆત જ થતી નથી. એવી બહુ અપૂર્વ વાત છે. દ્રષ્ટિનો વિષય તો ખરેખર વાસ્તવિકપણે આપણું સ્વરૂપ જ એ છે ખરેખર. હવે એ સ્વરૂપ અને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ થાય, સમ્યક દર્શન પ્રગટ કેમ થાય, સમ્યક દર્શન આત્માના આશ્રયે પ્રગટ થાય પણ આત્માનો આશ્રય કેવી રીતે થાય એના માટેની આ 13મી ગાથા છે. આ 13મી ગાથા પણ સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવે છે. આ કોઈ નવતત્વના ભેદના સ્વરૂપ બતાવવા વાળી ગાથા નથી. આમાં ભેદ નથી બતાવવા નવતત્વના. ભેદનું જ્ઞાન કરાવીને અભેદની દ્રષ્ટિ કરાવવા માટે નવના ભેદ બતાવે છે. નવ તત્વનું જ્ઞાન કરાવી અને એ નવ તત્વના જ્ઞાન ઉપરની દ્રષ્ટિ છોડી અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કેમ જાય એના માટે આ નવ તત્વનું સ્વરૂપ આમાં 13મી ગાથામાં બતાવવામાં આવ્યું છે. નહીં કે નવ તત્વને જાણવા માટે, પણ જ્યારે તું યથાર્થપણે નવતત્વના સ્વરૂપને પણ યથાર્થપણે સમજી લેશ કે ભાઈ એ નવતત્વના નવે તત્વ નિરપેક્ષ કેવી રીતે છે, એની સાપેક્ષતા કેવી રીતે રહેલી છે, એમાં નિમિત્ત નૈમિતિક સંબંધ કેવી રીતે રહેલો છે, એમાં કર્તા કર્મ કેવી રીતે છે, વ્યાપક કેવી રીતે છે, જ્ઞાતાજ્ઞેય કેવી રીતે છે, કારણ કાર્ય કેવી રીતે છે, એવું જ્યારે તું સ્વરૂપ એ નવે તત્વનું જ્યારે તું સમજી લેશ ત્યારે પછી તારી દ્રષ્ટિ નવ તત્વ ઉપર જતી નથી. એનું નામ જ ભેદની દ્રષ્ટિ છોડી અને અભેદની દ્રષ્ટિ જીવે કરી એમ કહેવામાં આવે છે. એટલે ઉપાદેયભૂત તત્વ જે છે, ત્રિકાળી તત્વ, આશ્રયભૂત તત્વ, ભેદ તત્વ, અહમ કરવા લાયક તત્વ, ધ્રુવ તત્વ, ચિદાનંદ તત્વ, અખંડ તત્વ, નિર્લેપ તત્વ, અભેદ તત્વ, શાશ્વત તત્વ, એ અપરિણામી તત્વ છે. એ અપરિણામી તત્વમાં કોઈ નવ તત્વના ભેદરૂપ પરિણમન બિલકુલ છે જ નહીં. અભેદ અપરિણામી તત્વ પૃથક રહે છે, નવે તત્વના ભેદ પૃથક પૃથક રહે છે, બિલકુલ બેને સંબંધ નથી. એવી નિરપેક્ષતા નવ તત્વની અહીંયા 13મી ગાથામાં બતાવે છે કે નવ તત્વને તે અભૂતાર્થ નહીંથી અનંતવાર જાણ્યા છે. નવ તત્વને અભૂતાર્થ નહીંથી જાણવા એટલે કાં તો સંવર નિદ્રા મોક્ષનો આત્મા કરતા છે, સંવર નિદ્રા મોક્ષનો કરતા આત્મા છે, અને કાં પુનપાપ આશ્રવબંધ કર્મથી થાય છે. અનાદિથી જીવ અભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણી રહ્યો છે. અભૂતાર્થ નહીંથી જ્યાં સુધી નવ તત્વને જાણે છે ત્યાં સુધી આત્મા એને અકર્તા દેખાતો નથી, અને ભૂતાર્થ નહીંથી જ્યારે નવ તત્વને જાણે છે ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે નવે તત્વની પર્યાયો થવા યોગ્ય થયા કરે છે. એ થવા યોગ્ય થાય છે પર્યાય એમ જાણવું, એનું નામ ભૂતાર્થ નહીંથી જાણવું કહેવામાં આવે છે, નિરપેક્ષ જાણવું એમ કહેવામાં આવે છે. દરેક પર્યાય સત છે, દરેક પર્યાય પોતે પોતામાં સ્વતંત્ર છે, એ કોઈ પણ પર્યાયને કોઈની અપેક્ષા નથી. જો તમે સંવર નિજરા મોક્ષમાં દ્રવ્યની પણ અપેક્ષા લગાવો તો સંવર પૂર્વે આશ્રવ હતો એને પણ દ્રવ્યની અપેક્ષા આવી જશે. એટલે બિલકુલ કોઈ નવેમાંથી એકેય તત્વને ખરેખર ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા બિલકુલ છે નહીં. એવો અકર્તા પરમાત્મા, અકારણ પરમાત્મા, અભોક્તા પરમાત્મા, એવો ધ્રુવ સ્વભાવ એ તો સદાય આવો ના આવરીએ છે. અહીંયા પરિણમન નવ તત્વનું ચાલ્યા કરે, એની યોગ્યતા અનુસાર નિરપેક્ષ ચાલ્યા કરે. એ સમયે એને નિરપેક્ષ છે ને એ જ સમયે એને સાપેક્ષ જોવી હોય તો કર્મના નિમિત્તનો સંયોગ એને સાપેક્ષ કહેવામાં આવે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધી પર્યાયનો વ્યવહાર છે, અને નિરપેક્ષ પર્યાયને જોવી એ પર્યાયનો નિશ્ચય છે. એવો પર્યાયનો નિશ્ચય અને પર્યાયનો વ્યવહાર એ બે થઈને પર્યાયનું પ્રમાણ એ પર્યાયમાં રહેલું છે. એનાથી ત્રિકાળી તત્વ જે જ્ઞાયક ભાવ, અકારણ પરમાત્મા, અકર્તા પરમાત્મા, અભોક્તા પરમાત્મા, પરિણામી પરમાત્મા, એ ધ્રુવ જુદો ને જુદો, એવો ને એવો, એવો ને એવો રહીએ છે, એ એવો ને એવો જુદો રહીએ છે. આવું થવા છતાં એટલે તો એની દ્રષ્ટિ થઈ શકે છે. એવી કોઈ પોતાની વસ્તુ, પોતાની ચીજ, પોતાનું સત્વ, પોતાનું એકરૂપપણું, પોતાનું અભેદપણું એ શાશ્વતપણે નિત્યપણે રહી ગયું છે. અહીંયા જે બતાવે છે, અહીંયા જે નવ તત્વનું સ્વરૂપ બતાવવું છે, એ નવ તત્વના સ્વરૂપમાં એમાંથી ભૂતાર્થ સ્વભાવ એકરૂપ કાઢવાનો છે. એને પેલા ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણે, એ ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણે એટલે એ નવે તત્વને નિરપેક્ષ જાણે. કોઈ પણ પદાર્થને જીવ નિરપેક્ષ એક વખત જાણી લે તો પછી એની દ્રષ્ટિ એ નિરપેક્ષ છે એના ઉપર નથી જતી. પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે. પછી જો એ પરિણામ થવા યોગ્ય થાય છે એ પરિણામને જ જોયા કરે તો એ પરિણામ થવા યોગ્ય થાય છે એના માટે નથી, એના માટે એ કરવા યોગ્ય છે. એ કરવા યોગ્ય થઈ ગયા એના માટે, એનો કર્તા બની જાય છે. જ્યારે થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, નિરપેક્ષ થાય છે પરિણામ, જ્યારે પર્યાયનો નિશ્ચય એના ખ્યાલમાં આવે છે કે પર્યાય નિરપેક્ષ થાય છે, તો પછી પર્યાયનો વ્યવહાર કર્મ સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ છે એ પ્રકારે એને જોવાનો પ્રશ્ન ઉત્પન્ન જ થતો. અને જો એ પ્રકારે જોવાનો ઉત્પન્ન એને પ્રશ્ન થાય છે વ્યવહાર બુદ્ધિથી, તો એને ખરેખર પર્યાયની નિરપેક્ષતા બેઠી નથી. પર્યાયની નિરપેક્ષતા બેઠી નથી એટલે પર્યાયનું કરતાપણું જ અનાદિથી જીવ કરતા અકર્તા સ્વભાવને કરતા માની બેઠો છે. એટલે અહીંયા કહે છે કે ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણીએ જ સમ્યક દર્શન છે. ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણે સમ્યક દર્શન જ છે એમ નિયમ કહ્યો એમ કે છે અહીંયા. ભૂતાર્થ નહીંથી જાણ, જો તું પુનપાપ આશ્રવ બંધ ને ભૂતાર્થ નહીંથી જાણ ને તો સમ્યક દર્શન થાય, અને સંવર નિજરા મોક્ષ ને અભૂતાર્થ નહીંથી જાણ તો મિથ્યા દર્શન થાય એમ કે છે અહીંયા. પુનપાપ આશ્રવ બંધ ને ભૂતાર્થ નહીંથી એટલે થવા યોગ્ય થાય છે એમ જ તું જાણી લે તો ફરી વાર તું પુનપાપ આશ્રવ બંધ ને જોવા માટે તારી દ્રષ્ટિ નહીં મૂકત્યા, કારણ કે તને ખબર પડી ગઈ થવા યોગ્ય થાય છે તો તારી દ્રષ્ટિ સીધી દ્રવ્ય સ્વભાવ ઉપર જશે. ગુરુદેવે કીધું ને કે દ્રષ્ટિ સ્વભાવ ઉપર મૂકા વગર કાંઈ કાર્યકારી થતું નથી, ત્યાર પહેલાનું જેટલું છે એ બધાને ખરેખર અમે વ્યવહાર પણ કહેતા નથી, કારણ કે નિશ્ચય વિના વ્યવહાર કદી હોતો નથી. નિશ્ચય પ્રગટ થાય સમ્યક જ્ઞાનમાં સમ્યક દર્શન પૂર્વક, ત્યારે ભાવશ્રુત જ્ઞાનમાં નિશ્ચય ને એવા બે વ્યવહાર એવા બે ભેદ પડે, ત્યારે નિશ્ચયનો આશ્રય દ્રવ્ય કહેવાય, અને ત્યારે વ્યવહાર પ્રગટ થાય. વ્યવહારમાં જાણેલો પ્રયોજનવાન એટલે જાણવું હોય, ત્યાર પેલાનો જે વ્યવહાર અજ્ઞાની ઉભો કરે છે અને અજ્ઞાની ઉભો કરીને એ વ્યવહારને આગળ કરે છે એ તો ખરેખર વ્યવહારા ભાસ છે, વ્યવહાર નથી. એને વ્યવહારનો ભાસ થઈ ગયો છે, વ્યવહારા ભાસ એટલે એને વ્યવહારમાં એવો ભાસ થાય છે કે આ જાણે નિશ્ચય છે, એને વ્યવહારા ભાસ કહેવામાં આવે છે. વ્યવહાર છે નહીં અને એને એ વ્યવહાર લાગે છે, અને વ્યવહાર નિશ્ચયપૂર્વક હોતો નથી એટલે એને એ વ્યવહારા ભાસ થી નિશ્ચય લાગવા માંડે છે. એવું સ્વરૂપ નથી ખરેખર, સ્વરૂપમાં વ્યવહાર પણ જો તારે પ્રગટ, વ્યવહાર પણ જાણેલો પ્રયોજનવાન છે એ પ્રકારનો વ્યવહાર પણ જો તારે જોતો હોય તો પણ એ પ્રકારનો વ્યવહાર નિશ્ચય વગર નહીં આવે. એટલે મૂળમાં મૂળ મુખ્ય વાત દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં કેમ લેવો, અને દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લેવા માટે જ્યાં સુધી પર્યાય દ્રષ્ટિ ન છૂટે ત્યાં સુધી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર થતી નથી. પર્યાય દ્રષ્ટિ કેમ છોડવી કે પર્યાયને ભૂતાર્થને એ જાણતો પર્યાય દ્રષ્ટિ છૂટે છે એમ અહીંયા કહેવા માંગે છે કે પર્યાયને જ્યાં સુધી તું અભૂતાર્થ નહીંથી જાણ્યા કરીશ કે કાંઈ પણ પરિણામ થાય તો એમ કે જીવથી થયા. પુનપાપ આશ્રવ બંધના પરિણામ તો જીવથી ન થાય, કારણ કે એ તો અશુદ્ધ પર્યાયો છે, એ તો અશુદ્ધ પર્યાયો છે, એને તો કર્મ સાપેક્ષ કહેવાય. એ તો કર્મના ઉદયનું એમાં નિમિત્ત પણ હોય એટલે પુનપાપ આશ્રવને બંધ થાય, પણ સવર નિજરા મોક્ષ થાય છે તો એ પર્યાય છે. એ પર્યાયને પણ ખરેખર આત્માથી એ પર્યાય થતી જ નથી. જ્યારે એ પર્યાય પ્રગટવાનો સ્વકાળ આવે છે ત્યારે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય છે, એટલે એમ કહેવામાં આવે છે કે આત્માથી પ્રગટ થઈ, બાકી આત્માનો આત્માની દ્રષ્ટિ કરતા પણ સમ્યક દર્શન થાય છે એ પણ વ્યવહારનું કથન છે. જ્યારે સમ્યક દર્શન પ્રગટ થવાનો સ્વકાળ હોય ત્યારે એનું મુખ સ્વ તરફ વળે છે, એ વળે છે, એ પોતાથી વળે છે, વળે છે મુખ સ્વ તરફ, એ પોતાથી વળે છે, એ પોતાથી વળે છે. એ પર્યાય નિરપેક્ષ છે, એ દ્રવ્યને કારણે વળતી નથી દ્રવ્ય તરફ, એ નિરપેક્ષ સ્વતે હું છું એમ જાય છે. એ નિરપેક્ષ સ્વતે હું જાય છે એનું નામ એ સંવરની પર્યાય નિરપેક્ષ છે, એ ભૂતાર્થ છે. ત્યારે એમ કહેવાય કે ત્યારે શું થયું, તો કે ત્યારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હતી એની, એનું નામ સંવર છે, એ સાપેક્ષ થઈ ગઈ પર્યાય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને પર્યાયમાં શુદ્ધતા થઈ એ પર્યાય સાપેક્ષ થઈ ગઈ. કર્મના અનુદય પૂર્વક અહીંયા સંવરની પર્યાય થઈ એ પર્યાય સાપેક્ષ થઈ ગઈ. સંવર નિરપેક્ષ છે, નિર્જરા નિરપેક્ષ છે, મોક્ષ નિરપેક્ષ છે. સંવર અત્યારે જ પ્રગટ કેમ થયો, આત્મા તો અનાદિથી છે, આત્મા અનાદિથી છે, છતાં સંવર કેમ પ્રગટ ન થયો, પુનપાપ આશ્રવ બંધ કેમ જ કેમ પ્રગટ થતા હતા, તો કે પણ એને સંવરની પર્યાય પ્રગટ કરવા માટે પર્યાયે દ્રવ્યની તરફ મુખ નહોતું કર્યું. તો પર્યાયે દ્રવ્ય તરફ મુખ નહોતું કર્યું એ પર્યાયની સ્વતંત્રતા છે, એટલે સંવર નહોતો થયો. દ્રવ્યનું કોઈ કારણ પણ નથી એમાં. કે ભાઈ દ્રવ્યની દ્રષ્ટિ થઈ માટે અહીંયા સમ્યક દર્શન થયું, તો કે એ સદભૂત વ્યવહારમાં જાય છે, એ વ્યવહાર છે, નિશ્ચય નથી. ત્રિકાળી દ્રવ્ય એક નિશ્ચય, પર્યાય સમ્યકની પ્રગટ થઈ પર્યાય પોતે પોતાથી નિશ્ચય, અને એ પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ વ્યવહાર, એવો અંદરનો વ્યવહાર છે. હજી તો જીવ બહારના રાગાદી વ્યવહારમાંથી બહાર નથી નીકળતો. અહીંયા ગુરુદેવે જે અત્યારે વ્યવહારના અભૂતાર્થની ને ભેદની ચર્ચા કરી ને, એ તો એકાંતે જીવ જે વ્યવહારમાં આરૂઢ છે ને એની ચર્ચા છે આમાં. એની ચર્ચા ગુરુદેવે કરી આમાં, કે રાગથી ધર્મ થઈ જશે, દેવગુરુ શાસ્ત્રના અમુક પ્રકારના લક્ષ કરવાથી જ અહીંયા સમ્યક દર્શન થઈ જશે. આટલું હું એમ કે ભગવાનની પૂજા, ભક્તિ, દયા, દાન, વ્રત, શાસ્ત્ર સ્વાધ્યાય, ચિંતન, મનન, એકાગ્રતા, એ બધો વ્યવહાર છે. કરણ લબ્ધિના પરિણામ સુધી વ્યવહાર છે, કારણ કે ત્યાં સુધી બંધનું કારણ છે. ત્યાં સુધીનો વ્યવહાર જ્યારે ખટકે ત્યારે એ પર્યાય, જે પર્યાયમાં વ્યવહાર ખટકે એ પર્યાય દ્રવ્યની સામે જોવા માંડે છે, અને એ દ્રવ્યની સામે જોવે છે. એ દ્રવ્યની સામે જોયું ને એ પર્યાય પોતાથી થઈ છે, એનું નામ સંવર છે. એ સંવરની પ્રગટ થઈ પર્યાય એને દ્રવ્ય સામું જોયું છે. દ્રવ્ય સામે જોયું માટે સંવર થયો, એ વ્યવહાર છે. પર્યાય પોતાથી સ્વતંત્ર પ્રગટ થઈ એ નિશ્ચય છે. એમ અહીંયા કહે છે, આ જીવાદી નવ તત્વોને ભૂતાર્થ નહીંથી જાણીએ સમ્યક દર્શન જ છે, એમ નિયમ કહ્યો એમ કહે છે. જો બધી વાત જે આવે ને, તો દ્રષ્ટિની વિષયની સર્વસ્વતા પૂર્વક જ વાત હોય, પણ દ્રષ્ટિનો વિષય અનાદિથી જીવની દ્રષ્ટિમાં આવતો નથી. બધાનું પ્રયોજન તો એ જ છે કે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં કેમ આવે, મારું શ્રદ્ધેય છે એ મને ખ્યાલમાં કેમ આવી જાય, પછી ફળરૂપે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આવે, પણ મારું શ્રદ્ધેય મને પકડાવવું જોઈએ ને, મને ખ્યાલમાં આવવું જોઈએ ને, તો એ ખ્યાલમાં કેમ નથી આવતું, એના માટે અહીંયા આ ગાથા આચાર્ય ભગવાને લખી છે. છઠ્ઠી ગાથામાં નાયક ભાવ કીધો, અપ્રમત પ્રમતથી રહિત, કોઈ તો એમાં પામી જાય, કોઈ ત્યાંથી આગળ જાય તો અગિયારમી ગાથામાં પામી જાય કે વ્યવહાર સગડો એ ભૂતાર્થ છે. પછી ત્યાંય ન પામો સંક્ષેપ રૂચિવાળો જીવ તો એમાં પામી જાય, પણ ત્યાં ન પામો એટલે આચાર્ય ભગવાનને એવો ભાવ આવે છે કે હવે તેરમી ગાથામાં મારે નવતત્વનું સ્વરૂપ લખવું પડશે, કારણ કે આ છે ને નવતત્વના ભેદમાં અટકેલો છે એટલે પામતો નથી. એટલે અહીંયા એને તેરમી ગાથાની શરૂઆત કરતા પહેલી લાઈન લખી છે અમૃતચંદ્ર આચાર્ય દેવે. પેલી લાઈન વાંચો, જુઓ આ પેલી લાઈનમાં આખી ગાથા છે, પછી આ લાઈનનો વિસ્તાર છે આખો ગાથામાં. સૌથી પેલી લાઈન લખી છે ને એમાં જ આખું સમ્યક દર્શનનું સ્વરૂપ, પર્યાયની નિરપેક્ષતાનું સ્વરૂપ, પર્યાયની નિરપેક્ષતા પૂર્વક સાપેક્ષતાનું સ્વરૂપ પણ પાછળથી આવે છે, જે એ બધું આમાંથી નીકળે છે. નવ તત્વને ભૂતાર્થ નહીં જાણતા સમ્યક દર્શન છે એનું નામ નવે તત્વની નિરપેક્ષતા બતાવવી છે, અને નિરપેક્ષતા પૂર્વક જ સાપેક્ષતાનો જન્મ થાય છે. સાપેક્ષતાથી જોયા કરે તો નિરપેક્ષતા કદી તેના હાથમાં આવતી નથી, કે અહીંયા નૈમિતિક થયું સામે નિમિત્ત છે, અહીંયા નૈમિતિક થયું સામે નિમિત્ત છે. એ તો અનાદિની તને ખબર છે કે નૈમિતિક નિમિત્તની સાપેક્ષતા વગર ન થાય, એ તો નિયમ છે. પણ એ નૈમિતિકને તું ક્ષણિક ઉપાદાનથી જોતા શીખી જા, એ આ ગાથા શીખડાવે છે કે તું દરેક પરિણામને ભૂતાર્થ નહીંથી એટલે ક્ષણિક શુદ્ધ ઉપાદાન કે ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી જોવાનું શીખ. જો ક્ષણિક ઉપાદાનથી જોતા શીખી ગયો એટલે તને ખ્યાલ આવી જશે કે આ ક્ષણિક ઉપાદાન કીધું, ઉપાદાનનો કોઈ કરનાર ન હોય, ઉપાદાનમાં કોઈ નિમિત્ત ન હોય, એક ઉપાદાનને બીજું ઉપાદાન કરી ન શકે, કારણ કે ઉપાદાન એટલે સ્વશક્તિ અને નિમિત્ત એટલે પરયોગ. ઉપાદાનનો કોઈ કરતા જ ન હોય, ઉપાદાન સ્વયં સંચાલિત હોય. એ પર્યાયને તું ઉપાદાનથી જોતા શીખી જા, જ્યાં તને પર્યાય ઉપાદાનથી જોવાનો ખ્યાલ આવી જશે ત્યાં નિયમથી પર્યાયના ઉપાદાન ઉપરથી દ્રષ્ટિ તારી છૂટીને દ્રવ્યના ત્રિકાળી ઉપાદાન ઉપર જાશે જાશે ને જાશે. અને અહીંયા તો એ વાતે નથી કરતા, અહીંયા થોડી વાત જુદી છે. અહીંયા એમ કે છે કે આ જીવાદી નવ તત્વને ભૂતાર્થ નયે જાણતા સમ્યક દર્શન જ છે, એની દ્રષ્ટિ થઈ જાય છે, એ વાત અહીંયા આ લાઈન માં નથી કરતા. આગળ છે બધી વાત એની, જ્યાં નવ તત્વને ભૂતાર્થ નયે જોવે એનું નામ જ પર્યાયને જોવાનું એને બંધ કર્યું, બસ એ સમ્યક દર્શન થઈ ગયું એને. એમ કે છે અહીંયા 114 ગાથામાં આવ્યું છે ને પ્રવચન સાર, પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જો, તો પેલા એમ કીધું છે કે પર્યાર્થિક ચક્ષુને બંધ કરી દે, પર્યાયને જોવાનું જ બંધ કરી દે. પેલા શીખી લે કે પર્યાય નિરપેક્ષ છે, પછી નિરપેક્ષ પર્યાયને જોવાનું બંધ કર. પેલા એ શીખી જા કે નિરપેક્ષ છે પર્યાય, જ્યાં સુધી નિરપેક્ષ પર્યાય જોતા નહીં આવડે ત્યાં સુધી પર્યાર્થિક ચક્ષુ બંધ નહીં થાય. જ્યારે તું પર્યાયને નિરપેક્ષ જોઈશ ત્યારે પર્યાર્થિક ચક્ષુ બંધ થશે, કારણ કે નહીતર તને પર્યાયમાં ફેરફારની વૃત્તિ છૂટશે જ નહીં. કારણ કે તું સાપેક્ષ જોયા કરસ પર્યાયને, એટલે તને એમ લાગે છે કે અશુદ્ધ પર્યાયો તો કર્મના નિમિત્તે થાય છે અને શુદ્ધ પર્યાયો આત્માના નિમિત્તે થાય છે. આત્મા નિમિત્ત છે, એમાં આત્મા કરતા નથી, હું એમ નથી કેતો આત્મા કરતા છે, જીવ એમ એમ સમજે છે. આત્મા નિમિત્ત તો છે ને, એ સમયે સંવરની પર્યાય પ્રગટ થઈ આત્માનો આશ્રય લીધો તો આત્મા નિમિત્ત તો કહેવાય ને. બિલકુલ આત્મા કોઈ પર્યાયમાં નિમિત્ત પડતો જ નથી, કોઈ પરિણામમાં નિમિત્ત બિલકુલ આત્મા હોતો જ નથી, અને ખરેખર જગતમાં કોઈ નિમિત્ત જ હોતું નથી. નિમિત્તની સત્તા જ નથી જગતમાં, જગતમાં બધી ઉપાદાનની સત્તા જ છે. તમે નિમિત્તને જઈને પૂછો કે તમારું નામ નિમિત્ત છે કે ઉપાદાન છે, તો એ કહેશે મારું નામ બગાડતા નહીં તમે, મારું નામ ઉપાદાન છે, તમે મને મારું નામ શા માટે બગાડો છો? શા માટે નિમિત્તનું નામ ઉપાદાન છે? કે એના પરિણામ પણ નિમિત્તની અપેક્ષા વગર ક્ષણિક ઉપાદાનથી થાય છે. અહીંયા પરિણામ થાય છે એ પણ નિમિત્તની અપેક્ષા વગર ક્ષણિક ઉપાદાન થાય છે. દરેક જીવના પરિણામ નિમિત્તની કોઈ પણ અપેક્ષા વગર ક્ષણિક ઉપાદાનથી થયા કરે છે, માટે જગતમાં કોઈ નિમિત્ત છે જ નહીં, કોઈ નિમિત્ત નથી જગતમાં. જે નિમિત્ત બનાવે છે જીવને, નિમિત્ત બનાવ્યા કરે છે જીવને, નિમિત્ત છે નહીં તે. ગુરુદેવને તમે જઈને પૂછો કે તમે નિમિત્ત છો ને અમારું જ્ઞાન થવામાં, ગુરુદેવ કહેશે કે તું હજી મને વ્યવહારથી ઓળખી નથી શીખો, તું મને નિમિત્ત તરીકે જોવસ અને મને કરતા તરીકે જોવસ. સર્વજ્ઞ ભગવાને કીધું કોઈએ કેવડી ભગવાનને કે તમને તો હવે અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે, તો હવે સિદ્ધની પર્યાય કરી લ્યો ને, વાર શું લાગે તમને? તો કે એલા, તારી કરતા બુદ્ધિ મારા સુધી પહોંચાડી તે, હું તો અકર્તા છું, તું અકર્તા છો, અને કરતા બુદ્ધિનું ભૂત કેમ નીકળતું નથી તને? પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામનો કોઈ કરતા નથી જગતમાં. જ્યાં સુધી પરિણામનું કરતાપણું જીવને દેખાશે ત્યાં સુધી અકર્તા સ્વભાવ એની દ્રષ્ટિમાં નહીં આવે. આ અકર્તા સ્વભાવ બતાવવાની ગાથા છે, આ પરિણામનું જ્ઞાન કરાવવા માટેની ગાથા નથી. પરિણામનું જ્ઞાન કરાવે છે સેના માટે? કે પરિણામનું જ્ઞાન કરતા પરિણામની દ્રષ્ટિ છૂટી જાય ને અકર્તા સ્વભાવ હાથમાં આવે, એટલા માટે પરિણામનું જ્ઞાન કરાવ્યા કરે છે. પરિણામનો આશ્રય લેવા માટે પરિણામનું જ્ઞાન નથી કરાવતા. પરિણામનું જ્ઞાન કરે એટલે પરિણામ ઉપરથી દ્રષ્ટિ છૂટે છે, એટલે પરિણામનું જ્ઞાન કરે છે કે પરિણામ નિરપેક્ષ છે. પરિણામ કોઈ દિવસ સાપેક્ષ હોતા જ નથી. સાપેક્ષ દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, નિરપેક્ષ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. જ્યાં નિરપેક્ષ દ્રષ્ટિ થાય, જ્યાં નિરપેક્ષતાથી પરિણામને પણ જોવે, તો ફરી ફરી એ પરિણામને જોતો જ નથી. જ્યારે એ દ્રવ્યને દ્રવ્ય પર્યાય સહિત કોઈ દ્રવ્યને જોવે છે, કોઈ જીવને દ્રવ્ય પર્યાય સહિત દ્રવ્ય દેખાય છે, તો એ દ્રવ્ય પર્યાય સહિત એને જીવ દેખાણો, પરિણામી જીવ દેખાણો, તો એ પરિણામી જીવ જોયો માટે એ મિથ્યા દ્રષ્ટિ થયો? તો કે બિલકુલ એવું નથી. મિથ્યા દર્શન થવાનો સ્વકાળ હોય ત્યારે એને પરિણામી જીવ જ દેખાય છે. એ મિથ્યા દર્શન સ્વતંત્ર છે, એ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી, કોઈના ઉપદેશથી કદી જીવ અજ્ઞાની થતો નથી. જ્યારે અજ્ઞાન થવાનો સ્વકાળ હોય ત્યારે સામેવાળાનો ઉપદેશ નિમિત્ત પડે છે, પણ અહીંયા અજ્ઞાન થવાનો સ્વકાળ એની સ્વતંત્ર યોગ્યતાથી નિરપેક્ષપણે પ્રગટ થાય છે. એને કોઈની અપેક્ષા નથી. આ બધી વાત એવી છે કે જ્યાં સુધી પર્યાયને પરમ નિરપેક્ષ જોવે, કોઈ પણ અપેક્ષા એને સાપેક્ષ ન જોવે. મિથ્યા દર્શનની પર્યાય નિરપેક્ષ છે. મિથ્યા દર્શનની પર્યાય નિરપેક્ષ જોવે એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. એનું મિથ્યા દર્શન ચાલ્યું જાય છે, કારણ કે એ પછી પર્યાયને જોતો નથી. એની દ્રષ્ટિ છૂટી જાય છે મિથ્યા દર્શન ઉપરથી, એની પરિણામ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય છે. એવી આ સુંદર વાત છે. આ નવ તત્વને જીવાદી, નવ તત્વને ભૂતાર્થ ને જાણીએ સમ્યક દર્શન જ છે. ગુરુદેવે કેટલો ખુલાસો કર્યો, થવા યોગ કરનાર, થવા યોગ કરનાર, થવા યોગ અને કરનાર. થવા યોગ્ય પરિણામને બતાવ્યા, કરનાર નિમિત્તપણે કર્મને બતાવ્યા. ઈ આ થવા યોગ્ય ને ઓલું કરનાર છે, એટલે આ અકર્તા છે. અકર્તા સ્વભાવ બતાવવો છે, જ્ઞાયક ભાવ બતાવવો છે, ત્રિકાળી વસ્તુ બતાવવી છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી બતાવવો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ, સંબંધ છોડી અને અસંબંધી ભગવાન આત્મા છે એ બતાવવા માટે બતાવે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, કે આની સાથે કાંઈ સંબંધ નથી. પરિણામને દ્રવ્ય સાથે સંબંધ નથી, મિથ્યાત્વને દ્રવ્ય સાથે સંબંધ નથી, સંવર નિદ્રા મોક્ષને દ્રવ્ય સાથે સંબંધ નથી. બધી પર્યાયોને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોતો પણ કર્મના ઉદય અનુદય ને અભાવ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહેલો છે. એ સમયે કોઈ પણ પરિણામમાં કોઈ પણ પ્રગટતા ગમે તે તત્વની થાય ત્યારે પણ આત્મા સદાય અકર્તા 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 ને અકર્તા ને અકારણને અભોગતા જ રહીએ છે. સમ્યક દર્શને પર્યાય દ્રવ્યનું લક્ષ કર્યું તો એ દ્રવ્ય અકારણ તું એમાંથી કારણ બની ગયું. તો કે એ કારણ બિલકુલ દ્રવ્યને પૂછો તો એમ જ કે હું અકારણ જ છું, હું કારણ બનતું જ નથી. ક્યારે પર્યાય મને કારણ બનાવે છે એટલે મને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. હું તો અકારણ પરમાત્મા છું, પણ પર્યાય મને કારણ બનાવીને કાર્ય પ્રગટ કરે છે, એટલે એ એમ કહે છે કે આ કારણ પરમાત્માનું મેં લક્ષ કર્યું. પણ હું મને મારાથી જોઉં છું તો હું તો કોઈનું કારણ બનતો નથી, હું કોઈનું નિમિત્ત નથી, હું કોઈનો કરતા નથી, હું તો અકારણ પરમાત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. એવી દ્રષ્ટિના વિષયની સુરક્ષિતતા અનાદિથી બચી ગઈ છે, અનાદિથી બચી ગઈ છે. અહીંયા એ બતાવે છે કે નવ તત્વો જીવાદી છે ને ભૂતાર્થ નહી તું જાણ તો સમ્યક દર્શન જ છે. એટલે કે પર્યાયને નિરપેક્ષ જાણ. કેવી પર્યાય થઈ, કેમ પર્યાય થઈ, આ પર્યાય આવી કેમ થયા કરે છે, એનું નામ જ એ સાપેક્ષથી જોવે છે પર્યાયને. ભગવાનના દર્શન કરવા ગયો તો શુભ ભાવની પર્યાય થઈ, અને વેપાર આદિમાં ગયો તો અશુભ ભાવની પર્યાય થઈ. તો કે તું નિમિત ઉપર આરોપ જ આપમાં, નિમિત્તને અભડાવમાં, તું તારા પરિણામમાં અશુભનો કાળ હતો એટલે તું દુકાને જઈને બેઠો છો. દુકાનનું કોઈ કારણ નથી અશુભ ભાવ થવામાં, કે જીનેન્દ્ર પ્રતિમાનું કોઈ કારણ નથી શુભ ભાવની તારામાં પર્યાય થાય એમાં. જ્યારે પર્યાયમાં શુભ ભાવની પ્રગટતા થવાનો સ્વકાળ આવે છે તારે, ત્યારે સામે દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત હોય છે, છતાંય તે નિમિત્ત સામે છે એટલે અહીંયા નૈમિત્તિક થયું એવું બિલકુલ હોતું નથી. ક્ષણિક ઉપાદાનથી થાય છે. પર્યાય સત છે, પર્યાય ને કોઈની અપેક્ષા નથી, એટલી બધી સત છે પર્યાય. અપેક્ષા વગર જ સત પણ એનું પ્રગટ થાય છે, પરમ નિરપેક્ષ છે. નિયમસારમાં આવ્યો છે આ શબ્દ પરમ નિરપેક્ષ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે. બીજી ગાથામાં જોઈ લેજો, પરમ નિરપેક્ષ, કોઈની અપેક્ષા નથી હોતી એને. એટલું બધું અહીંયા કહેવા માંગે છે આ પહેલી લીટીમાં. આ પહેલે દિવસે કીધું હતું કે તેરમી ગાથા તેરમું ગુણસ્થાન આવે એવી છે. એટલી બધી ચર્ચા છે આમાં. એક જ લાઈનમાં તો આખો મોક્ષ માર્ગ ને મોક્ષ કેમ પ્રગટ થઈ જાય એની વિધિ બતાવે છે. વિધિ બધી અપેક્ષા છોડીને એણે એ સાંભળ્યું હોય કે દ્રવ્યની દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય, તો એ બરાબર છે. દ્રવ્યની દ્રષ્ટિ થાય તો સમ્યક દર્શન થાય જ, પણ દ્રવ્યની દ્રષ્ટિ કેમ થતી નથી? દ્રવ્યની દ્રષ્ટિ કરવાથી જ સમ્યક દર્શન થાય, પણ દ્રષ્ટિ કેમ થતી નથી? તો કે પર્યાયની નિરપેક્ષતા એને બેઠી જ નથી, એટલે પર્યાયમાં ફેરફારનો પુરુષાર્થ જ ચાલ્યા કરે છે. પુનપાપ આશ્રવ બંધ થાય તો કે હજી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ નથી આવ્યા. એનો મતલબ એની કઈ કિંમત નથી એમ નથી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ ની એ તો પ્રગટ, એને પ્રગટ એની પાસે હોવા જ જોઈએ. એના વગર તો દ્રવ્ય જ નથી એની પાસે. પણ વારંવાર વારંવાર જો એ જ પ્રયાસ કર્યા કરે કે હજી આ કેમ નથી થતું, હજી આ કેમ નથી થતું, હજી આ કેમ નથી થતું, તો એનો મતલબ એમ છે કે એ પર્યાયની નિરપેક્ષતાનો એને અંદર ઊંડે ઊંડે અસ્વીકાર છે. એને એમ થાય છે કે કાં કોક એવું નિમિત્ત મળી જાય તો પર્યાય સમ્યકતાની થશે, કાં તો એમ કે નિમિત્ત એવું મળી જાય, કાં તો હું ખૂબ સ્વાધ્યાય કરવા માંડું, કાં તો કોઈ જ્ઞાનીને શોધી લઉં, કાં તો હું ગમે તેમ પુરુષાર્થ કરીને આત્માની સન્મુખ થાવ. એ જે પુરુષાર્થનું વિધાન છે એ સમજણપૂર્વકનો પુરુષાર્થ હોય છે. એ સમજણ શું? તો કે નવતત્વ નિરપેક્ષ છે એ સમજણ છે. એવી જેને સમજણ થાય છે એનું નામ જ પુરુષાર્થ છે. કારણ કે ફેરફાર કરવાની બુદ્ધિ છૂટી ગઈ એનું નામ જ સમ્યકત્વ છે. ફેરફાર કરવાની બુદ્ધિ જ્યાં સુધી ચાલ્યા કરે છે ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ છૂટતી જ નથી. કાંઈક ને કાંઈક પર્યાયમાં કરવાનો ભાવ ચાલ્યા કરે છે. બિલકુલ આત્મા કરનાર નથી, માત્ર જાણનાર છે. કરનાર નથી એટલે એ કરી શકતો જ નથી કાંઈ, એનામાં કરવાની શક્તિનો અભાવ છે. એમ કે હું કરી તો શકું છું પણ અત્યારે કરતો નથી. અત્યારે હમણાં થોડોક ટાઈમ પછી નિવૃત્તિ લઈશ ને ત્યારે સમ્યક દર્શન થઈ જશે, મને હું કરી લઈશ ત્યારે. નિવૃત્તિનું બાનું આગળ કરાય છે. તું નિવૃત્ત સ્વરૂપ જ છો ભગવાન આત્મા, એમાં પ્રવૃત્તિ જ નથી કાંઈ. એમાં માત્ર જાણવું દેખવું એ પણ નિરપેક્ષ, પોતામાં પોતાથી સ્વભાવગત ચાલી રહ્યું છે. એવી કોઈ તારી શક્તિ 100% જાણવાની શક્તિનો સદભાવ છે, 1% પણ કરવાની શક્તિનો અભાવ છે આત્મામાં. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે, એક સડેલા તણખલાના 2 કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. સડેલું તણખલું કહે છે કે તરત ભાંગી જાય આમ, એ આત્માની શક્તિ નથી. પૂદગલને સંયોગમાં જોઈ અને સડી ભાંગે એટલે એને એમ થાય છે કે આત્માનું આ કાર્ય છે. થાય છે બધું પૂદગલમાં. જીવ જાણનાર છે, પૂદગલ કરનાર છે, અજ્ઞાની કરતા છું એમ માનનાર છે. જીવ જાણનાર છે, પૂદગલ કરનાર છે અને અજ્ઞાની હું કરતા છું એમ માનનાર છે. બિલકુલ કરતા જીવ થતો નથી કદી, એવો અકર્તા સ્વભાવ આમાં 13મી ગાથામાં બતાવે છે કે તું અનાદિ અનંત અકર્તા સ્વભાવી ચૈતન્ય મૂર્તિ છો, જ્ઞાયક ભગવાન છો, ભૂતાર્થ સ્વભાવી છો, ધ્રુવ સ્વભાવી છો, કરવું તારા સ્વભાવમાં જ નથી. તો કે અશુદ્ધ પર્યાયને તો ન કરવું, પણ શુદ્ધ પર્યાયનું કરવું તો ખરું કે નહીં? એન કેન પ્રકારે કરવું જ આવ્યા કરે છે એની વાણીમાં. અરે ભાઈ, શુદ્ધ પર્યાયનું કરવું તો એક બાજુ, શુદ્ધ પર્યાયને જાણવું એ વ્યવહારમાં જાય છે. શુદ્ધ પર્યાયને જાણવું, પોતાના આત્માને છોડીને પર્યાયને જાણવા જાય તો વ્યવહાર થઈ ગયો. એ નિશ્ચય નથી, કરવાની તો વાત બહુ દૂર, કરતા તો છે જ નહીં આત્મા, પણ એકાંતે પરનો જાણનાર છે, એકાંતે પર્યાયનો જાણનાર છે. એનું નામ પણ ખરેખર સમ્યક દર્શન પહેલા અજ્ઞાન છે અને સમ્યક દર્શન પછી વ્યવહાર છે. એવો કોઈ અકર્તા સ્વભાવી ચૈતન્ય પરમાત્મા હું ધ્રુવ પરમાત્મા છું, જ્યાં સુધી એ ધ્રુવ પરમાત્મા દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી સમ્યકતા થતી નથી. અને ધ્રુવ પરમાત્મા દ્રષ્ટિમાં કેમ આવે કે નવ તત્વને ભૂતાર્થને જાણે તો જ ધ્રુવ પરમાત્મા દ્રષ્ટિમાં આવે છે. ભૂતાર્થને એટલે દરેક પરિણામને નિરપેક્ષ જાણે, કોઈ પણ પરિણામ ક્રમમાં એક પછી એક 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 ચાલતા હોય બિલકુલ એનો હું કરનાર છું જ નહીં, થવા યોગ્ય થયા કરે છે. આમાં લખ્યું થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. જ્યાં સુધી થવા યોગ્ય થાય છે એના ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી જાણનારો જણાતો નથી એને, કારણ કે પર્યાય ઉપર લક્ષ છે એનું. થવા યોગ્ય થાય છે પર્યાય, પછી તું શા માટે એને લક્ષ કરીને જોવસ? એ તો થવા યોગ્ય થવાની હોય એમ જ થાય છે, બિલકુલ તારું કર્તવ્ય છે જ નહીં એમાં કાંઈ. આમાં આચાર્ય ભગવાન લખ્યું છે કે થવા યોગ્ય થાય છે અને કરનાર તો કે પૂર્વ કર્મનો ઉદય છે, જૂના કર્મનો ઉદય છે કરનાર તરીકે. અને અહીંયા એવા પરિણામ થયા છે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જો તો એમ છે, પણ તું પહેલામાં પહેલા નિમિત્ત નૈમિત્તિક સંબંધની ખરેખર તને દુર્ગંધ પેસી ગઈ છે ને એ છોડી દે પહેલા. ક્ષણિક ઉપાદાનમાં તને સુગંધ આવવા માંડશે અને એ સુગંધ એવી આવશે કે તારું ત્રિકાળી દ્રવ્ય જ તારા ખ્યાલમાં આવવા માંડશે. છૂટશે નહીં ક્યારે એ સુગંધ તારી. એટલું બધું પરમ નિરપેક્ષપણું આયા પર્યાયનું બતાવે છે. પર્યાયની પણ સત્તા પરમ નિરપેક્ષ છે એમ બેસે છે. એ જીવની પર્યાય દ્રષ્ટિ છૂટે છે, પર્યાય નથી છૂટતી, પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે અને એ પર્યાયમાં આત્મા કેવો છે એવું જ્ઞાન ભાનને લીનતા થઈ જાય છે. એ પણ જ્ઞાન ભાનને લીનતા પણ સ્વતંત્ર પર્યાયમાં પર્યાયથી થાય છે, આત્મા છે માટે બિલકુલ થતી નથી. અપેક્ષા છે જ નહીં પર્યાયને કોઈ. મોક્ષની પર્યાયને અઘાતી કર્મના અભાવની અપેક્ષા તો નથી, પણ મોક્ષની પર્યાય દ્રવ્યમાં પરિપૂર્ણ લવલીન થઈ છે માટે પ્રગટ થઈ છે તો કે એ વ્યવહાર છે. મોક્ષની પર્યાય એના ષટકારકથી ભૂતાર્થ નયે નવ તત્વનું પરિણમન નિરપેક્ષપણે થયું છે મોક્ષનું, ત્યારે એમ કહેવાય કે બાહ્યમાં અગાતી કર્મનો અભાવ થયો અને અહીંયા એને દ્રવ્યમાં લપેટાઈ ગયું એનું પૂરું તત્વ. એ વ્યવહાર છે. મોક્ષની પર્યાય સ્વતંત્ર નિરપેક્ષ પોતાના ક્ષણિક શુદ્ધ ઉપાદાનથી પ્રગટ થઈ છે એ પર્યાયનો નિશ્ચય છે. એમ નવે તત્વને તું ભૂતાર્થ નયે જાણ તો સમ્યક દર્શન જ છે. અનાદિકાળથી જીવે અભૂતાર્થ નયે જાણ્યા છે, અભૂતાર્થ નયે જાણ્યા છે એટલે સંવર નિજરા મોક્ષનો કરતા મારો આત્મા છે, પુનપાપ આશ્રવ બંધનો કરતા કર્મ છે અને એ કર્મ છે માટે અહીંયા એવા પુનપાપ આશ્રવ બંધ થાય છે. સંવર નિજરા મોક્ષ થયો એટલે આત્મા હતો માટે થયા છે. એકદમ વ્યવહારમાં આરૂઢ થયેલો જીવ છે, નિશ્ચયથી અનારૂઢ, વ્યવહાર મૂઢ, એવું સ્વરૂપ જ નથી. જો એવું સ્વરૂપ હોય તો કોઈ જીવ, હું એમ કહું છું, જો આત્મા સંવરની પર્યાયનો કરતા હોય એકવાર માની લ્યો તો એ સંવર શા માટે કરે? એ મોક્ષ જ કરે ને. સમ્યક દર્શન શા માટે કરે? ચતુર્થ ગુણસ્થાને કેમ ઉભો રહીએ? એ તો સીધો મોક્ષ કરે ને, ગુણસ્થાના તીત થઈ જાય ને આત્મા જો કરતા હોય તો. અરે ભાઈ, આત્મા કરતા તો છે જ નહીં, પણ એ પર્યાયનો જાણનારે નથી આત્મા. ત્યાં સુધીની ગંભીર વાતો પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રીમુખે જીનાગમના પરમાગમના રહસ્ય એટલા બધા ખોયેલા છે પૂજ્ય ગુરુદેવ શ્રીએ કે ગુરુદેવનો સર્વાંગી અભ્યાસ જ્યારે જીવને થાય છે ને ત્યારે એને ખ્યાલ આવે છે કે ગુરુદેવ મને શું કહેવા માગે છે અને મને ક્યાં લઈ જવા માગે છે. કોઈ એક પ્રવચન, બે પ્રવચન, પાંચ પ્રવચન, દસ પ્રવચન કે કોઈ એક ગાથા કોઈ પકડી લે તો સમ્યક દર્શન થઈ પણ જાય, ન થાય એવું નથી. એની પાત્રતા હોય, યોગ્યતા હોય, એનો સ્વકાળ હોય, કાંઈ આ નિમિત્ત છે એનાથી તો કાંઈ થતું નથી. ગાથાથી સમ્યક દર્શન થાય. આમાં લખ્યું છે કે ભૂતાર્થને આશ્રયે ભૂતાર્થને નવતત્વને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન થાય. તો એ શાસ્ત્રમાં જોયા કરે છે કે શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું. અરે અહીંયા એવું છે, શાસ્ત્રમાં તો લખ્યું છે પણ છે અહીંયા એવું, એવું શાસ્ત્રમાં લખાણું છે. શાસ્ત્રથી આત્માની મૂલવણી નથી કરવાની, આત્મામાં જેવું હોય છે એવું શાસ્ત્રમાં આવે છે. બધી જગ્યાએથી સંકેલો કરીને પોતાના ત્રિકાળી ઉપાદાનથી જ ને ક્ષણિક ઉપાદાનથી જ વિચાર કરે તો આ જીવાદી નવ તત્વોને ભૂતાર્થને એ જાણીએ સમ્યક દર્શન જ છે. કોઈ અપેક્ષા પર્યાયને પરની નથી, સ્વની નથી, સ્વપરથી નિરપેક્ષ પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ થયા કરે છે, તેનો કોઈ કરતા હરતા નથી. અને એનો જાણનાર કેવો એ પણ વ્યવહાર છે. પર્યાય નો જાણનાર, હું તો મારામાં મારાથી મને મારા રૂપે જાણું છું, હું તો મારો જાણનાર છું, એવી મારી સ્થિતિ છે, એવો મારો સ્વભાવ છે. એ સ્વભાવ ખ્યાલમાં કેવી રીતે આવે કે ભૂતાર્થને નવ તત્વને જાણીએ સમ્યક દર્શન જ છે. સ્પષ્ટતા માટે બધી ચર્ચા હોય કે દ્રવ્યનું પ્રમાણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, પર્યાયનું પ્રમાણ નિરપેક્ષ સાપેક્ષ છે, પર્યાયને ક્ષણિક ઉપાદાનથી જોવો તો એ નિશ્ચય છે, પર્યાયને નિમિત્ત નૈમિત્તિકથી જોવો તો એ વ્યવહાર છે, એ નિશ્ચય અને વ્યવહારને ભેગા કરો તો પર્યાયનું પ્રમાણ છે, દ્રવ્યને દ્રવ્યથી જોવો તો ત્રિકાળ નિશ્ચય છે, પર્યાયને જોવો તો વ્યવહાર છે, દ્રવ્ય પર્યાયને ભેગા જોવો તો પ્રમાણ છે, એ દ્રવ્યનું પ્રમાણ છે. એ બધી વાતો જ્ઞાન કરાવવા માટે હોય, જ્ઞાન કરાવવા માટે આખી ગાથામાં થવા યોગ્ય કરનાર, થવા યોગ્ય કરનાર, થવા યોગ્ય કરનાર વ્યવહાર તીર્થની પ્રવૃત્તિ અર્થે વ્યવહારથી આ નવે તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું. ચોથું, પાંચમું, સાતમું, છઠ્ઠું ગુણસ્થાન બતાવવા હોય તીર્થની પ્રવૃત્તિ છે, એના માટે બધી વિસ્તારથી વાત આવે. પણ પેલામાં મૂળિયું જો કાચું હોય કે નવ તત્વ નિરપેક્ષ છે, ભૂતાર્થ નહીં, નવ તત્વને જાણે સમ્યક દર્શન જ છે, પરિણામનો કોઈ કરનાર નથી, પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે, કોઈ કરતા નથી, કોઈ એનો જાણનાર નથી, એવી વસ્તુ સ્થિતિ આ કુંદકુંદ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય 13મી ગાથામાં બતાવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ આના ઉપર સ્પષ્ટીકરણ કર્યું છે. હમણાં અત્યારે જે વાત આવી એ જીવ અને અજીવ કહી અને સાત પર્યાય બતાવી, એ જ નવને પૂજ્ય ગુરુદેવશ્રી 19મી વખતમાં જીવ અને અજીવને દ્રવ્ય ન લેતા એમાં જીવ અને અજીવ તત્વ લઈને, જીવ એટલે એક સમયની જ્ઞાનની પર્યાય, અજીવ એટલે અજીવ સંબંધીનો વિકલ્પ, એનું નામ અજીવ, એમ કહીને નવે તત્વનું નિરૂપણ કરે છે. કોઈ જગ્યાએ કોઈ અપેક્ષાએ વર્ણન આવે, કોઈ જગ્યાએ કોઈ અપેક્ષાએ વર્ણન આવે. જ્ઞાનીના ભાવ વર્ણન કરવાના ટાઈમે પણ એની પરિણતિ જ્ઞાયક સાથે અભેદપણું છોડતી નથી, એવું જ્ઞાનીનું જ્ઞાન સમ્યક પ્રકારે વર્તતું હોય છે. એવા જ્ઞાનમાં, એવા ભાવમાં, એવા ભાવના નિમિત્તે એની ભાષાનું વર્ણન આવ્યા કરે છે. એવા સમ્યક જ્ઞાનીઓના ચરણમાં નમસ્કાર કરી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
સવારે અને રાત્રે શુક્રવાર સુધી રહેશે, શનિવારે સવારનો છેલ્લો સ્વાધ્યાય રહેશે.
અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી, અવિનાશી